एकत्र फाउंडेशन प्रस्तुत धूमकेतुनी वार्ता विनिपात ऑडियो पठन मनाली जोशी। आटला वर्षे शिल्पी हीराधर भाई, तू तो क्यांथी होय, पण तारी प्राणधारी कृतिओ तो हद करी नाखी। एमणे तो तारी विजय गाथा ललकारी, वडोदरा पूना के दिल्ली ने आंगणी नहीं, છેક સ્કોટલેન્ડમાંની લીલીછમ ડુંગર માળાઓમાં। ઈસવીસન 1783નો સમય હતો। મરાઠી રાજ્યના છેલ્લા બે મહાપુરુષો મહાદજી સિંધિયા અને નાના ફડણવીસ પોતપોતાનું સ્વત્વ જાળવી રહ્યા હતા। મરાઠી સૈનિકોના તેજથી અંગ્રેજો ધ્રુજતા હતા। હરિપંત ફડકે ને પરશુરામ ભાવના નામ રણક્ષેત્રમાં જાદુઈ અસર ફેલાવતા। ગુજરાતને આંગણે બેઠેલી અંગ્રેજી સત્તા મહાદજી સિંધિયાને નમતું આપતી હતી। એ વખતે શિલ્પી હીરાધરની યશકલગી જેવા ડભોઈમાં એક બનાવ બન્યો। અંગ્રેજો ભરૂચ અને આસપાસનો સઘળો પ્રદેશ ખાલી કરી મહાદજી સિંધિયાના પ્રતિનિધિ ભાસ્કર રાવને સોંપવાની તૈયારી કરી રહ્યા હતા। ડભોઈ એ વખતે જેમ્સ ફોર્બ્સના હાથમાં હતું। કિલ્લા સમારવાની ને રણમાં શૌણિત વહેરાવવાની યુદ્ધ વિદ્યા એને વરી હતી, પણ સાથે સાથે છેક સંધ્યા વખતે પોઈણીનો મંદ મંદ પરિમલ ડભોઈના સુંદર તળાવમાંથી આવતો હોય તે વખતે અનિમિષ નયન શિલ્પી હીરાધરની અણમોલ કૃતિઓ જાણે કોઈ સ્વસ્થ પ્રતિમાઓ હોય તેવી એની નજર સામે તર્યા કરતી એવી કવિતા દ્રષ્ટિ પણ એને વરી હતી। એ યુદ્ધ સમયે હવે શાંત પરિશ્રમ લેનાર યોદ્ધો હતો। શાંતિ વખતે સૌંદર્ય સૃષ્ટિમાં રાચનારો આત્મા। થોડા સમય પહેલા ડભોઈના કિલ્લા ફરતી મરાઠા સવારોની ધજાઓ ફરકી ત્યારે અગ્નિસ્ત્ર, કિલ્લા મરામત, સુરંગ, તોપો ને એવું તો કેટલું સાહિત્ય એણે નજરતેડીથી કાઢી નાખ્યું હતું। ને જ્યાં યુદ્ધ મંત્ર રચાતો હતો ત્યાં ખૂણામાં જ શિલ્પી હીરાધરની પેલી યક્ષકન્યા કેવું સ્મિત કરી રહી હતી। પણ યુદ્ધના દિવસો આવ્યા ના આવ્યા અને ગયા। ડભોઈના કિલ્લાની કૂંચીઓ મહાદજી સિંધિયાના પ્રતિનિધિ ભાસ્કર રાવને સોંપવાનો વખત આવી પહોંચ્યો। ડભોઈનું મહાજન બ્રાહ્મણ મંડળ ગોરા સાહેબને મળવા આવ્યું હતું। એ અંગ્રેજ હતો, પણ મરાઠાના સવારોથી કંટાળેલી પ્રજાને એણે શાંતિનો સ્વાદ ચખાડ્યો હતો। એ પ્રાથમિક શાંતિમાં હજી મૂળદાની દુર્ગંધ પેઠી ન હતી। બ્રાહ્મણો મહાજનો સૌ આવ્યા। ગોરાએ ધારણ કરેલી રાજનીતિ અને સાચવેલી શાંતિના વખાણ થયા અને કાંઈક યાદગીરી રૂપે નજરાણું લેવાના આગ્રહ કરવા માંડ્યા। જેમ્સ ફોર્બ્સ શાંત ઊભો રહ્યો। એને ડભોઈ છોડવું ગમતું ન હતું। ડભોઈમાં એની નજરે ગ્રીસ રોમની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રતિમાઓના કરતા ચડે એવું કંઈક હતું। એનું તળાવ, લીલીછમ હરિયાળી, ચડતી ઉતરતી ભોં, મંદ પવનમાં ઝૂલતા કમળ, શિલ્પી હીરાધરની યક્ષકન્યાઓ, પેલું પૂર્વદ્વાર, એ સઘળું વાતાવરણ એને એની સ્કોટલેન્ડની ભૂમિની યાદ આપતું હતું। અત્યારે એ યુદ્ધો મટી ગયો હતો, મુલકી ઓફિસર પણ મટી ગયો હતો, માતા સ્કોટલેન્ડનું બાળક બની ગયો હતો। એને વિખૂટા પડેલા બાળકને આ ભૂમિનો ખોળો માતાના ખોળા જેવો પ્યારો લાગતો હતો। માણસને કૃત્રિમ જુસ્સાનો ગુલામ બનાવવામાં ન આવે તો હરેક જગા એને માતાના ખોળા જેવું સાંત્વન આપી શકે છે। પૃથ્વીમાં એવો અખૂટ અમૃત રસ ભર્યો છે। માનવ હૃદયમાં એવું સચરાચરના સ્વામીનું પ્રતિબિંબ જળવાઈ રહ્યું છે। જેમ્સ ફોર્બ્સને શાંત જોઈ સૌ બોલ્યા, અમારે કંઈક ભેટ નજરાણું કરવાનું છે, તમારે લેવાનું જ છે, અમારી એટલી યાદી તમારી સાથે રાખો। અને મૂલ્યવાન વસ્ત્રો, અમદાવાદી અતલસ ને સુરતી ગજી નીચે છુપાયેલા આભૂષણો ચમકવા લાગ્યા। જેમ્સ ફોર્બ્સે માથું ધુણાવ્યું, મારે એ ન જોઈએ, મારે આવતીકાલે ઉઠીને બીજે દોડવું પડે એને હું શું કરું? મહાજન ખિન્ન થયું. ગમે તે ઉપાય ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ. એમણે ફરી આગ્રહ કર્યો, કંઈક નિરાશા ભરેલા અવાજે, ખિન્ન હૃદય. ફોબ્સે એના આગ્રહમાં રહેલા સત્યનો રણકો પારખ્યો. જરા વાર રહીને તે બોલ્યો, મગાય કે નહીં એ મને ખબર નથી, પણ જો મને ખરેખરી યાદી આપવા માંગતા હો તો તમારી પાસે થોડી અમૂલક ચીજો છે, તે આપો. બોલો સાહેબ, બોલો શું આપીએ? તમને ધાર્મિક બાદ ન આવે તો જ આપવાની છે. હો બોલો. મને મંદિરોના બહારના ખંડિત ભાગમાંથી વેરણ છેરણ રખડતી થોડીક મૂર્તિઓ અપાવો, અને હીરાદ્વારની બહારની કોતરણીમાંના ખંડિત નમૂનાઓ છે તે લઈ જવાની રજા આપો. મહાજન મંડળનો, બ્રાહ્મણ મંડળનો મોટો ભાગ સ્તબ્ધ બની ગયો. દિલગીરીથી નહીં, આશ્ચર્યથી. માગી માગીને હીરાદ્વારના ખંડિત નમૂનાઓ, જેમના ઉપર બેસીને ડભોઈનો હર કોઈ રખડુ છોકરો ગામને ગોંદરે ગાયો મૂકવા જતી કેશલી કે મોતડીની મશ્કરી કરી શકતો, એવા ટુકડાઓમાં સાહેબે શું માંગ્યું? એમને મન એ કોયડો થઈ પડ્યો. તેમનામાંથી મોટેરાઓએ ડોકું ધૂણાવ્યું, સાહેબ એવું તો કંઈ અપાય. ગ્લાનીનું એક વાદળ ફોબ્સના મોં પરથી ચાલ્યું ગયું. બીજો બોલ્યો, સાહેબ એવા નમૂના તો તમને જોઈએ એટલા આપીએ, પણ એમાં તમે શું માંગ્યું? કાંઈક બીજું માંગો. જેમ્સ ફોબ્સ બોલ્યા નહીં, પણ એના અંતઃકરણમાં જાણે ઝીણીશી લોઢાની મેઘ પેસી ગઈ. એને વ્યાકુળતાથી જરાક પાછું પણ જોયું. શિલ્પી હીરાધરનો મૃતાત્મા આ સાંભળતો તો નહીં હોય ને, એવું જાણવા. એટલામાં મહાજનનો અગ્રણી બોલ્યો, ખંડિત મૂર્તિઓ વિશે કાલે સોમેશ્વર શાસ્ત્રીને પૂછી જોઈશું, ને આપને હીરાદ્વારમાંથી જે નમૂનાઓ જોઈએ છે તે આપશું, પણ એને તમે શું કરશો? શી રીતે સાચવશો? એવો મફત પથારો? ફોબ્સ બોલ્યો, બની શકે તો એટલું આપો, બીજું મારે કાંઈ જોઈતું નથી. પછી સૌ ગયા. ધીમે શાંત પગલે જેમ્સ ફોબ્સ ચાલ્યો ગયો સતીમાના ચોક તરફ. પિલાજી ગાયકવાડના પુત્ર સયાજીની વિધવા સ્ત્રી ત્યાં સતી થયેલી. ફોબ્સને એ વાતાવરણ પણ અપૂર્વ લાગતું, તદ્દન એકાંત જીવન ગાળનારો સોમેશ્વર. મહાજનનું ટોળું આંગણી જોઈ સ્તબ્ધ બની ગયો. વાત સાંભળી ત્યારે વધારે સ્તબ્ધ બન્યો. તમે શું ધારો છો ખંડિત મૂર્તિઓ વિશે? બીજા નમૂનાઓનું જાણે ઠીક, મહાજને પૂછ્યું. સોમેશ્વરે પોતાની ઝૂંપડીમાં એક ખૂણા તરફ શિલ્પી હીરાધરની એક સુંદર પ્રતિમા રાખી હતી. અંધાધૂંધી અને અશાંતિના સમયમાં આ સાત્વિક બ્રાહ્મણે કેવળ વૃક્ષના આશ્રય નીચે રહીને પોતાનું જ્યોતિષનું કે વૈદકનું જ્ઞાન વધાર્યું હતું. ડભોઈમાં એની પ્રતિષ્ઠા અદ્વિતીય ગણાતી. એની સાત્વિકતા બધાને મન વસી ગઈ હતી. એનો અભિપ્રાય શાસ્ત્રવચન મનાતો. એની ઇતરાજી શાપરૂપ ગણાતી. મહાજને પૂછ્યું, તમે શું ધારો છો, ખંડિત મૂર્તિઓ વિધર્મીઓને અપાય? સોમેશ્વર કાંઈ બોલ્યો નહીં. એની નજર ડભોઈ ભણી જાણે હીરાદ્વારના તરફ જોતી હોય તેમ આકાશમાં મીટ માંડી રહી. જાય ત્યારે બધું જાય. પેલા મુદ્રા રાક્ષસમાં શ્લોક નથી આવતો જેમાં રાક્ષસ ગરીબીનું વર્ણન કરે છે? આ દેશ પણ એવી જ રીતે ગરીબ થયો. પછી કોણ રહે? હવે ખંડિત મૂર્તિઓ પણ ચાલી જશે. સોમેશ્વર જાણે સ્વગત બોલી રહ્યો હોય તેમ તેના શબ્દો નીકળ્યા. એ ભાનમાં બોલે છે કે સ્વપ્નમાં, તે સમજી નહીં શકવાથી મહાજને ફરી પૂછ્યું, ખંડિત મૂર્તિઓ આપી શકાય? જો લેનાર વિધર્મી હોય તો? એ આપણો પ્રશ્ન છે. હું એ જ પ્રશ્નનો વિચાર કરું છું. હીરાધરનો દૂર દૂરનો પણ કોઈ સગો છે? કોઈ સારો સલાટ છે?
કોઈ નથી.
હોય તો જાણમાં નથી. અને એનું આપણે કામ પણ શું છે? આપણે તો વિધર્મીઓને ખંડિત મૂર્તિઓ અપાય કે નહીં એ વિષયમાં શાસ્ત્રાજ્ઞા શી છે એટલું જ જાણવાનું છે.
ત્યારે તમને ખબર છે, આ પેલી ખૂણામાં પહેલી યક્ષકન્યા હીરાધરની કૃતિ છે.
કૃતિ નથી, એની જાણે કે પ્રાણ પ્રતિમા છે.
એમાં હીરાધરે મૂંગા પથ્થરને અમર વાણી આપી છે,
વેદની રૂચા જેવું પેલું સ્મિત,
અને મોહક આરોહ અવરોહ જેવો શરીરનો ત્રિભંગ.
તમે જુઓ તો ખરા, જાણે હીરાધર હજી ઊભો ઊભો પ્રતિમા નિહાળે છે.
એના હાથની શી છટા છે?
યક્ષકન્યા જેવી સોમેશ્વર શાસ્ત્રીની પુત્રીએ પાછળના દ્વારથી પ્રવેશ કર્યો.
પિતાજી, વળી તમે એવી વાતો એ ચડ્યા કે?
યક્ષકન્યા અને શિલ્પી, મહાજન પ્રશ્નનો ઉત્તર આપો ને.
નાનું છોકરું માનું કહ્યું માને તેમ શાસ્ત્રી શાંત થઈ ગયા. એમની નજર પૃથ્વી પર ચોંટી રહી.
ત્યારે વિધર્મીઓને ખંડિત મૂર્તિ આપી શકાય?
અગ્રણીએ એ જ પ્રશ્ન ફરી કર્યો.
શાસ્ત્રીજી પાછા તરંગે ચડ્યા. જે રસિકતા જયદેવની બાનીમાં છે એ જ રસિકતા હીરાધર શિલ્પીમાં છે. એણે પથ્થરમાં કાવ્ય લખ્યા.
હીરાધર,
શાસ્ત્રી હજી આગળ વધત પણ એટલામાં એમની પુત્રીએ વળી ટકોર કરી.
તમે જવાબ નહીં આપો ના?
આપું છું, આપું છું.
લે, આપો.
શાસ્ત્રી થોડીવાર શાંત રહ્યા, પછી એમણે ધીમેથી જવાબ વાળ્યો.
હીરાધરની આ યક્ષકન્યા કાલિદાસની અલકાનગરીની જાણે રૂપરેખા હોય તેવી.
હું એ ધૈનુ રબારણના વાડામાંથી ઉપાડી લાવ્યો છું. સોનેરી રજમાં રત્ન શોધતી એ રૂપમૂર્તિ પાસે બે ગધેડા ઊભા હતા. એકબીજાની સામે જોઈને કોણ વધારે રૂપાળું છે એવી ચર્ચા કરતા. અને યક્ષકન્યા પર હીરાધરે જે અણમોલા અંબર ઓઢાડ્યા હતા તે સગડા ગાયના છાણથી લીપાઈ ગયા હતા.
શાસ્ત્રીજી થોડીવાર થોભ્યા.
એટલે આ ગોરાને પથ્થર આપવામાં કાંઈ જ વાંધો નથી?
વાંધો નથી ને?
હાસ તો ભલે ને, એનો જીવ સંતોષાતો? આપણે બીજા બહુ પડ્યા છે.
મહાજને કહ્યું.
શાસ્ત્રીજી કાંઈ ખીન અવાજે બોલ્યા.
કાંઈ જ વાંધો નથી, કારણ કે એ ગોરો આ પથરાને સાચવશે.
કોઈક દિવસ કોઈકને પ્રેરણા પાશે. કોને ખબર છે, શિલ્પી હીરાધરનું દર્શન કરવા કોઈને કોઈ આવી ચડશે. આપણે એ ખંડિત મૂર્તિઓને બીજું કાંઈ નહીં, ગધેડા કૂતરા કરતાં તો સારા હાથમાં સોંપીએ છીએ.
હા હા ભલા માણસ, 100 વાતની એક વાત, આપણે પથરા નક્કામાં જગ્યા રોકે છે, ગોરાને કામ આવે છે.
પણ એક શરતે.
શી?
કાલ તમે ત્યાં જાઓ ત્યારે મને તેડી જજો.
બહુ સારું.
હુડુડુડુ મહાજન ઉઠ્યું અને શાસ્ત્રીજીને નમીને ચાલતું થયું.
શાસ્ત્રીજીએ નિર્ણય આપી દીધો હતો.
શાસ્ત્રીજીએ બીજું જે કહ્યું એ કોઈ સમજ્યા ન હતા, પણ એની વિદવત્તા ભરેલ વાણી વિશે સૌ સમજે વણ સમજે વખાણ કરી રહ્યા હતા. બીજે દિવસે જેમ્સ ફોબ્સ શિલ્પી હીરાધરની કૃતિઓ છેલ્લી વહેલી જોઈ રહ્યો હતો. હવે એ અહીં કોણ જાણે ક્યારે આવશે એમ જાણીને પૂર્વનું હીરાદ્વાર ફરી ફરી નિહાળી રહ્યો હતો. એક કરતા એક સરસ એવી કોતરેલી કમાનો, રજપૂતાણીના માથાની મોતીની સેર જેવી મૌક્તિક માળાઓ જોઈ રહ્યો હતો. જ્યાં નજર કરો ત્યાં નજર ઠરી જાય એવું અજબ આકર્ષણ પથ્થરમાં ભર્યું હતું.
મહાજન આવ્યું.
સોમેશ્વર અગ્રસ્થાને હતો.
ફોબ્સે સૌને આવકાર આપ્યો.
અમને બહુ આનંદ થાય છે, અમે તમારી માંગેલી ભેટ તમને આપી શકીશું. શાસ્ત્રીજીએ કહ્યું છે વાંધો નથી.
ફોબ્સે શાસ્ત્રીજી સામે જોયું. ચતુર અંગ્રેજ તરત સમજી ગયો. આવનાર વ્યક્તિની ધાર્મિકતા પ્રસિદ્ધ હતી. એણે નમન કર્યું. હું આપણો ઘણો ઘણો ઉપકાર માનું છું. મન હીરાદ્વારની આ કમાનોમાં, ફોબ્સ બોલતો અટક્યો. સોમેશ્વર હીરાદ્વાર તરફ એકી નજરે, એવી નજરે જોઈ રહ્યો હતો કે ફોબ્સને શબ્દો બોલી એ વાતાવરણ ભંગ કરવાનું ઠીક ન લાગ્યું. શિલ્પી હીરાધરના ટાંકણામાં સાહેબ સંગીતની રમ્ય પદાવલી રમતી હશે, તે વિના પેલી યક્ષકન્યાની કટી મેખલા તો જુઓ, જાણે હમણાં એની સોનેરી ઘૂઘરીનો રણકાર સંભળાશે. જુઓ ને, જાણે એના મો પર એ રણકાર સાંભળવાનો આનંદ પણ છવાઈ રહ્યો છે. શાસ્ત્રીજી ચિંતનમાં હોય તેમ અચાનક અટકી ગયા. આપને હીરાધરની સર્વોત્તમ કૃતિ કઈ લાગી છે? ફોબ્સે પૂછ્યું. એ સમજી ગયો હતો કે મહાજન કરતાં જુદી જ રીતભાતનો માનવ તેની સામે ઊભો છે. હીરાધર વિશે વાત કરનારો મળ્યો જાણી એને બહુ આનંદ થયો. એની સર્વોત્તમ કૃતિ? શાસ્ત્રીજી ભયંકર શૂન્યતાના પડઘા જેવો હસ્યા. કદાચ એકાદ ભેંસની ગમાણમાં સચવાઈ રહી હશે. હીરાધર એ માનવ નહીં હોય, માનવેન્દ્ર વિના આવી કૃતિઓ ન બને. તમે એટલું ન કરો, આ કૃતિઓને સાચવી રાખવાનો પ્રયાસ ન કરો? ફોબ્સે પૂછ્યું. શાસ્ત્રીજી ખિન્ન હૃદયે ફિક્કું હસ્યા. મરણ પામેલી પ્રજાની હરેકે હરેક દ્રષ્ટિ હણાઈ ગઈ હોય છે. અહીં એ પથ્થર ઉપર છોકરા થૂકશે, તમે એને લઈ જાઓ, હીરાધરનો કોઈ સમાન ધર્મી હજાર વર્ષે પણ જાગશે તો છેવટે ત્યાંથી અહીં યાત્રા કરવા આવશે. એ કૃતિઓને સાચવવાની કે સમજવાની એક પણ શક્તિ આ જમીનમાં હવે રહી નથી. ફોબ્સ બ્રાહ્મણ સામે જોઈ રહ્યો. એના ઘણા મિત્રોએ પૂનાના પ્રસિદ્ધ નાના ફડણવીસની વાતો એને સંભળાવી હતી અને બ્રાહ્મણોની બુદ્ધિ પ્રત્યે એને આશ્ચર્ય ઉત્પન્ન થયું હતું. આજે એવા જ વર્ગનો એક સ્વપ્ન શિલ્પી એની સામે ઊભો હતો. એ જોઈ એને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે મારા દિલની એક વાત હું પણ કહી લઉં, ફોબ્સ રહી રહીને બોલ્યો. સોમેશ્વરના મો પર આછું સ્મિત આવ્યું. મને ખબર હતી શિલ્પી હીરાધરની કૃતિઓને સમજનારો સામાન્ય જન ન હોય, એટલે જ હું આવ્યો હતો કે તમારી શી વાત છે એ તો સમજું. અત્યાર સુધી મહાજન બાગ્ગાની માફક ઊભું હતું. વાર્તાની એક પણ કડી સમજ્યા વિના તેમને પણ આશ્ચર્ય થયું. તેમાંના અગ્રણીએ કહ્યું, સાહેબ અમારે પણ પૂછવું છે, તમે આ મૂર્તિઓને લઈ જઈને શું કરશો, એને ક્યાં રાખશો? ફોબ્સે એક અર્થવાહી દ્રષ્ટિ સોમેશ્વર તરફ ફેંકી. સોમેશ્વર પણ જાણે એ જ જાણવા ઉત્સુક હતો એમ જણાયું. ફોબ્સે જવાબ વાળ્યો, મારો દેશ અત્યંત રમણીય છે. એના લીલાછમ ડુંગરાની હારમાળામાં મારું નાનું સરખું ગામ જાણે નીલમના હારમાં માણેક જડ્યું હોય એવું આવી રહ્યું છે. એ ગામમાં ડુંગર ઉપર અષ્ટકોણ કૃતિ બંધાવી એમાં આ મૂર્તિઓ આઠ ખૂણે પધરાવેશ. હીરાદ્વારના કોતરણીના નમૂનાઓ સૌંદર્ય ખચિત ઇલિયડની કૃતિ જેવા ત્યાં શોભી રહેશે. પાસે ઝાડની ઘટા આવી હશે અને તમારા ડભોઈમાં મંદ પવનથી કમળનો પરિમલ ફેલાય છે તેમ ત્યાં આવેલ તળાવમાં પણ કમળની નાજુક પાખડીઓ ચાલી રહેશે. મારી વૃદ્ધાવસ્થા એવા શાંત રમણીય સુંદર સ્થળમાં ગાળવાને અને જ્યાં મારી જુવાની પસાર થઈ રહી છે એ સ્થળની અનુપમ લાવણ્યવતી કૃતિઓ વચ્ચે મારા થાકેલા જીવનને સમાધિનો આનંદ આપવાને આ કૃતિઓ હું લઈ જાઉં છું. મારા દેશ બાંધવો એ જોશે ને નવાઈ પામશે. સુંદરીઓ એ જોશે અને દિવસો સુધી ભૂલશે નહીં. હું એટલા માટે મારા આ સ્થળના સંસ્મરણોની પવિત્ર યાદી તરીકે એમને લઈ જાઉં છું. ફોબ્સ વધારે બોલી શક્યો નહીં. એની નજર સ્ટાનમોરનો ડુંગર નિહાળી રહી હતી. સોમેશ્વરના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. પોતે હીરાધર શિલ્પીને સમજવા અનેક સલાટોને સમજાવવા નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો. તે સમજણ એક સહૃદયી પરદેશીને મળી હતી. તે ફોર્બ્સ સામે આનંદથી જોઈ રહ્યો, બસ આટલું જાણવા જ હું આવ્યો હતો. તમારો આત્મા કલાધર હીરાધરને જોઈ શક્યો છે. હું પણ હવે આ સ્થળનો 2-4 દિવસનો મહેમાન છું. કેમ કેમ? સહ્યાદ્રીની પર્વતમાળા મને બોલાવી રહી છે. કોઈ સલાટ શિલ્પી મળી જાય તો હીરાધરનો જીવન સંદેશ સાચવવા માટે એને કહેવાનું છે. પ્રજાના પ્રાણ હણાઈ ચૂક્યા છે. હવે એની પરાધીનતા એ વર્ષોનો નહીં, દિવસોનો સવાલ છે. પણ હજી જ્યાં હરિપંત ફડકે, પરશુરામ ભાવ, શ્રીમંત નાના ફડણવીસ પણ હજી જ્યાં હરિપંત ફડકે પરશુરામ ભાવ શ્રીમંત નાના ફડણવીસ વિરાજે છે, જ્યાં સહ્યાદ્રીની પર્વતમાળા શોભી રહી છે, ત્યાં હું એક વખત જવા માંગુ છું. કદાચ શિલ્પી હીરાધરની સર્વોત્તમમાં સર્વોત્તમ કૃતિ મારી પાસે છે. તે લઈને હજી જ્યાં સ્વતંત્રતા છે ત્યાં જઈને એ કોઈને બતાવી દઉં. સ્વતંત્રતા માટે મરી ફીટવાની તમન્ના ન હોય એવી તો કોઈ પણ પ્રજા હીરાધરનો જીવન સંદેશો નહીં જ સમજે. એટલે હું મરી જાઉં તે પહેલાં સ્વતંત્ર ગણાતી પ્રજામાં હીરાધરની એકાદ કૃતિ તો પહોંચાડી દઉં. વધુ સાચવવાની તો મારી તાકાત નથી. વખત છે ત્યાં કોઈ જાણકાર મળે. ધીમે પગલે શાસ્ત્રીજી ખસવા લાગ્યા. ફોર્બ્સ સાદા વૃદ્ધ તેજસ્વી શાસ્ત્રી તરફ જોઈ રહ્યો, મહાજન તરફ પણ જોઈ રહ્યો. બંને વચ્ચેનું અંતર ચતુર અંગ્રેજ કડી ગયો. કદાચ એ આજે જ પૂના જવા નીકળશે, ફોર્બ્સે મહાજનને કહ્યું. ધૂની છે સાહેબ, વિદ્વાન છે પણ ધૂની છે, મહાજને જવાબ પાડ્યો. ફોર્બ્સ હીરાદ્વારની અનુપમ કૃતિઓ નિહાળી રહ્યો હતો અને દૂર દૂર ચાલ્યા જતા તેજસ્વી બ્રાહ્મણના વાંસા પર પડતું સૂર્યનું તેજ અનેક વાણીની વાણી જેવું એક સત્ય જાણે બોલી રહ્યું હતું. પડે છે ત્યારે સઘળું પડે છે.